એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે.
નમસ્કાર અને ગ્રંથસારમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક ખૂબ જ રસપ્રદ નવલકથા વિશે વાત કરવાના છીએ, કાઈ ગિબન્સની અ વર્ચ્યુઅસ વુમન. આ
1989માં આવેલી?
હા, કાઈ ગિબન્સ અમેરિકન લેખિકા છે અને એમનું લેખન દક્ષિણી અમેરિકાના ગ્રામીણ જીવન પર, ખાસ કરીને ત્યાંની સ્ત્રીઓ પર કેન્દ્રિત હોય છે.
બરાબર. અને અ વર્ચ્યુઅસ વુમન એમની બીજી નવલકથા છે ને, ખૂબ વખણાયેલી કૃતિ.
ચોક્કસ. આમાં બે મુખ્ય પાત્રો છે, રૂબી અને જેક.
બરાબર.
અને એમના સંબંધની વાત છે, પણ કહેવાની રીત એ બહુ ખાસ છે.
હા, મેં પણ એ જ સાંભળ્યું છે. એની શરૂઆત જરા અસામાન્ય છે નહીં? વાર્તા શરૂ થાય છે રૂબીના મૃત્યુ પછી.
બરાબર. રૂબી પેટ વુડ્રો સ્ટોક્સ 45 વર્ષની ઉંમરે ફેફસાના કેન્સરથી ગુજરી ગઈ છે.
અને એનો પતિ જેક સ્ટોક્સ, જે એનાથી 20 વર્ષ મોટો છે.
હા, ગણોતીઓ ખેડૂત. એ હવે ઘરમાં એકલો છે અને ખૂબ જ શોકમાં છે. એટલે આખી નવલકથા આ શોક અને યાદોમાંથી જન્મે છે. એમ
મોટે ભાગે જેક રૂબીને સમજવાની કોશિશ કરે છે. એના માટે રૂબી હંમેશા એક રહસ્ય જેવી રહી. એટલે એક આખી વાર્તાની ધારા જેકના વિચારો છે વર્તમાનમાં.
અને બીજી ધારા
એ રૂબીનો પોતાનો અવાજ છે.
એટલે મૃત્યુ પછી?
હા, જાણે સમયની પહેલે પારથી આવતો હોય. એના ભૂતકાળની વાત કરે છે, એનું મુશ્કેલ બાળપણ, ગરીબી અને પેલું એનું પહેલું લગ્ન. અત્યંત ક્રૂર હતું એ તો.
ટાઇની ફ્રેન્કી સાથે નહીં?
હા, એ જ. એટલે જેકનો અવાજ વર્તમાનનો, શોક અને થોડી મૂંઝવણવાળો. રૂબીને યાદ કરે છે, પણ એમ પણ વિચારે છે કે પોતે એને કદી પૂરી સમજી જ ન શક્યો.
અને રૂબીનો અવાજ ભૂતકાળમાંથી આવે છે, એકદમ સ્પષ્ટ, કદાચ થોડો લાગણીહીન પણ લાગે શરૂઆતમાં.
બરાબર. એ આપણને એ સંદર્ભ આપે છે જે જેક પાસે નથી.
એટલે આ રચના જેવી છે કે આપણને વાચક તરીકે જેક કરતાં કદાચ રૂબીની પરિસ્થિતિની વધુ ખબર પડે છે. અને પેલી નાટકીય વક્રોક્તિ કહેવાય ખરું ને?
ચોક્કસ. આપણને ખબર હોય કે રૂબી આવું કેમ કરતી હતી, જડે જેક માટે બધું અજીબ હતું.
અને આ જ આપણને નવલકથાના મૂળ સંઘર્ષ પર લઈ જાય છે. અહીં કોઈ મોટો હીરો વિલન જેવો બાહ્ય ઝઘડો નથી.
ના, બિલકુલ નહીં. સંઘર્ષ તો આંતરિક છે અને સંબંધોનો છે. બે એકલા દુઃખી માણસો
જે ઉંમરમાં, સ્વભાવમાં, અનુભવમાં સાવ જુદા છે.
હા, એ લોકો કેવી રીતે ભેગા મળીને એક જીવન બનાવે છે, એક સ્થાયી અર્થપૂર્ણ જીવન, એ જ મોટો સવાલ છે.
અને એમનો જે સંબંધ છે એમાં પ્રેમ શબ્દ પણ કદાચ આપણે જે સમજીએ છીએ એવો નથી લાગતો, વધુ પડતો વ્યવહારુ છે.
હા, કાવ્યાત્મક પ્રેમ નથી, જરૂરિયાતમાંથી જન્મેલો, મુશ્કેલીઓની ભઠ્ઠીમાં ઘડાયેલો સાથ છે. ક્યારેક તો ગાઢ સંબંધમાં પણ સમજણનો અભાવ હોય એવું આમાં દેખાય છે.
રૂબીનું પાત્ર જેવું ઘડ્યું છે એના ભૂતકાળને લીધે.
ચોક્કસ. એનું પહેલું લગ્ન, શારીરિક શોષણ, અપમાન, ભયંકર ગરીબી, આ બધા અનુભવો પછી એ ખૂબ જ સ્થિતિસ્થાપક બની ગઈ છે. પણ સાથે સાથે ભાવનાત્મક રીતે ખૂબ બંધિયાર, જાણે કવચ પહેરી લીધું હોય.
એટલે જ કદાચ એને પેલી સ્વચ્છતા અને વ્યવસ્થાની આટલી લગન હતી. એ ઘર સાફ રાખવા કરતાં કંઈક વધુ હતું નહીં?
બરાબર.
એના મનનું રક્ષણ કરવાની રીત હતી, પોતાના જીવન પર, પોતાની આસપાસની અંધાધૂંધી પર નિયંત્રણ મેળવવાનો પ્રયાસ, જાણે ભૂતકાળના ડાઘ ધોઈ નાખવા માંગતી હોય.
એ બુદ્ધિશાળી અને નિરીક્ષક લાગે છે, પણ કદાચ ભણેલી ઓછી હતી.
હા, ઔપચારિક શિક્ષણ ઓછું, પણ જીવનનું જ્ઞાન, વ્યવહારનું સમજણ ઘણી. સ્વભાવે બહુ હૂંફાળી ના લાગે, પણ સહનશક્તિ અદ્ભુત.
એની મુખ્ય પ્રેરણા શું હતી? સલામતી, સ્થિરતા?
બસ એ જ. એને એક શાંત, સુરક્ષિત જગ્યા જોઈતી હતી. એટલે જ્યારે જેક મળ્યો અને એણે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો.
જેક પણ એકલો હતો, એને સાથ જોઈતો હતો.
હા, તો રૂબી માટે આ રોમેન્ટિક પસંદગી નહોતી. એણે જોયું કે જેક હિંસક નથી અને એને એક ઘર મળશે, એટલે એણે હા પાડી. આ સંબંધ એના માટે અસ્તિત્વ ટકાવી રાખવાનો એક માર્ગ હતો.
પણ શું પછી આ સંબંધમાં કંઈ બદલાવ આવ્યો? રૂબી થોડી ખુલ્લી, કોઈ નિકટતા વધી?
જુઓ, રૂબીમાં કોઈ જાદુઈ પરિવર્તન નથી આવતું. એની યાત્રા બહુ ધીમી છે. ધીમે ધીમે ઘા રૂજાય, થોડો વિશ્વાસ બંધાય. જેકનો જે શાંત સ્થિર સ્નેહ છે ને,
જે કદાચ બોલ્યા વગરનો છે,
હા, એને એ સ્વીકારતા શીખે છે. જેકના ઘરમાં એ વ્યવસ્થા લાવે છે, પણ પોતાના મનનું કવચ તો રહે જ છે. અને પછી પેલી ઘટના બને છે, કસુઆવડ.
ઓહ, એનાથી તો એ વધુ દુઃખી અને કદાચ વધુ અંતર્મુખી થઈ ગઈ હશે.
હા, એવું લાગે છે. એ અંગત દુઃખેને વધુ ઊંડાણમાં ઉતારી દે છે.
તો એ જેકની દયા અને સ્થિરતાને મહત્વ આપે છે, પણ પૂરેપૂરી ખુલી શકતિ નથી. હવે જેક વિશે વાત કરીએ. એ કેવો માણસ છે?
જેક સાવ સાદો માણસ, મહેનતુ ખેડૂત, જમીન સાથે જોડાયેલો, રૂબી કરતા 20 વર્ષ મોટો.
અને લાગણીઓ વ્યક્ત કરવામાં કાચો નહીં?
બિલકુલ. બહુ બોલકો નહીં, આત્મનિરીક્ષણ કરનારો પણ નહીં. એની પહેલી પત્ની એને છોડી ગયેલી, એટલે વર્ષોથી એકલો. એની મુખ્ય ઓળખ જ કદાચ એની એકલતા છે. પણ એ મૂળભૂત રીતે ભલો માણસ છે, ધીરજવાળો, નમ્ર.
જે રૂબીના પહેલા પતિથી સાવ ઉલકો છે.
એકદમ. અને આ જ જેકને શિષ્ટતા રૂબી માટે ખૂબ મહત્વની બની રહે છે.
એટલે જેક રૂબી તરફ આકર્ષાયો એની શાંત હાજરી અને મહેનત કરવાની ક્ષમતાથી, કે પછી પોતાની એકલતા દૂર કરવા?
બંને કારણો હશે. એને જીવનમાં સાથી જોરતો હતો, પણ એ રૂબીના સ્વભાવને, એના અંતરને, એની સ્વચ્છતાને, ધૂનને પૂરેપૂરી સમજી નહોતો શકતો. એ મૂંઝાતો, પણ એણે ધીરજ રાખી, એણે રૂબીને સ્વીકારી.
એટલે જ કદાચ નવલકથાનું શીર્ષક અ વર્ચ્યુઅસ વુમન છે. અહીં સદગુણનો અર્થ જ કંઈક જુદો છે. રૂબી માટે સદગુણ શું છે?
બહુ સરસ મુદ્દો છે. આ નવલકથા સદગુણ શબ્દને બહુ ઊંચા આસનથી નીચે ઉતારીને જીવનની વાસ્તવિકતા સાથે જોડે છે. રૂબી માટે સદગુણ એટલે કોઈ ધાર્મિક શુદ્ધતા નથી,
પણ
સહનશક્તિ છે, સ્થિતિસ્થાપકતા, ભયાનક સંજોગોમાંથી પસાર થઈને પણ પોતાનું ગૌરવ જાળવી રાખવું, અસ્તવ્યસ્ત દુનિયામાં પોતાની રીતે વ્યવસ્થા ઊભી કરવી, બસ ટકી રહેવું, એ જ એનો મોટો સદગુણ છે.
અને જેકનો સદગુણ? એની પેલી અણઘડ પણ અડગ વફાદારી અને દયામાં.
હા, બરાબર. એ રૂબીને પૂરી નથી સમજતો, પણ સાથ નિભાવે છે, દયાળુ છે. અને રસપ્રદ વાત એ છે કે જેકનો પોતાનો વિકાસ એ રૂબીના મૃત્યુ પછી વધુ દેખાય છે.
એમ કેવી રીતે?
જ્યારે એ રૂબી વગર એકલો પડે છે અને એમના ભૂતકાળને યાદ કરે છે, ત્યારે એને રૂબીના વર્તન પાછળના કારણો સમજાવવા માંડે છે. પેલી જે વાતો એને અજીબ લાગતી હતી,
જેમ કે રૂબીનું સતત સાફસફાઈ કરવું,
હા, કે શાકભાજી સાચવીને ભરવા, કે પીડા ચૂપચાપ સહન કરી લેવી, એ બધું હવે એને રૂબીના પ્રેમની, એના જીવન ટકાવી રાખવાના પ્રયત્નોની નિશાની જેવું લાગે છે.
એટલે સાચી સમજણ, ઊંડી સહાનુભૂતિ રૂબીના ગયા પછી આવે છે. વાહ, પણ એમના લગ્ન જીવનના વર્ષો કેવા હતા? શાંત પણ સંવાદ વિનાના.
હા, મોટાભાગે એવું જ, શાંત, નિયમિતતાવાળું જીવન. રૂબી જેકના ઘરમાં વ્યવસ્થા લાવી દે છે, જેક ખેતરમાં કામ કરે છે, એમની વચ્ચે બોલચાલ ઓછી, ગેરસમજો પણ થાય.
જેક રૂબીના અંતરથી મૂંઝાતો હશે અને રૂબી જેકની સરળતાથી કદાચ નિરાશ થતી હશે કે એ એના ભૂતકાળની ભયાનકતા કેમ નથી સમજતો.
કદાચ એવું જ. તેમ છતાં એમની વચ્ચે એક અલિખિત કરાર હતો, એકબીજાની એકલતાનો આદર કરવાનો, સાથ નિભાવવાનો.
તમે રૂબીની એક મિત્રતાનો પણ ઉલ્લેખ કર્યો હતો, બર નામના મજૂર સાથે.
હા, બર્ડર સાથે એની એક ગાઢ પણ પ્લેટોનિક મિત્રતા બંધાય છે. અને આનાથી જેકને થોડી અસલામતી પણ લાગે છે. એ એમના સંબંધની જટિલતા બતાવે છે.
અને જેકે રૂબીની દીકરીઓનું પણ ધ્યાન રાખ્યું હતું ને?
અમુક સ્ત્રોતો કહે છે કે હા, રૂબીની પહેલા લગ્નની 2 દીકરીઓને જેકે ખૂબ ધીરજ અને દયાથી ઉછેરી. એ જેકની ભલમનસાઈ દર્શાવે છે.
એટલે આ સંબંધ ખરેખર કોઈ પરંપરાગત ચોકઠામાં બંધ બેસે એવો નથી?
ના, જરાય નહીં. જુસ્સો કે સમાન રૂચિઓ પર આધારિત નથી, પણ પરસ્પર જરૂરિયાત, આદર અને કદાચ એકબીજાની એકલતામાં મળતો એક શાંતિનો ભાવ, એના પર ટકેલો છે.
અને આ જ વાત નવલકથાને ખાસ બનાવે છે. એ પ્રેમની વ્યાખ્યાને પડકારે છે.
બરાબર. એ કહે છે કે પ્રેમ વ્યવહારિક હોઈ શકે, મૌનમાં પણ હોઈ શકે, રોજિંદા નાના કાર્યોમાં, કાળજી લેવામાં પણ પ્રેમની ઊંડાઈ હોઈ શકે છે.
અને આ સંબંધની ખરી કસોટી અને કદાચ એની પરાકાષ્ઠા રૂબીની છેલ્લી બીમારીમાં આવે છે.
હા, એ બહુ મહત્વનો ભાગ છે. જ્યારે રૂબીને ફેફસાના કેન્સરનું નિદાન થાય છે, ત્યારે બધું બદલાઈ જાય છે. જાણે એમના સંબંધનો અંતિમ અધ્યાય શરૂ થાય છે.
રૂબીનું શરીર નબળું પડે છે, પણ મન
હજુ વ્યવસ્થા માટે લડે છે. પણ હવે ભૂમિકાઓ વધુ સ્પષ્ટ થાય છે. જેક, જે કદાચ લાગણી બતાવવામાં પાછો પડતો, તે હવે પૂરેપૂરો સમર્પિત કોમળ સંભાળ રાખનાર બની જાય છે.
શું આ સમય એમની વચ્ચેનું અંતર ઘટે છે?
હા, ઘણું. બીમારીની જે કઠોળ વાસ્તવિકતા છે એ એમને એક નવી જ આત્મીયતા તરફ ધકેલે છે. જેકની પેલી સાદી અડગ સંભાળ એ રૂબી માટે કદાચ પ્રેમનો સૌથી સાચો અનુભવ બની રહે છે.
અને રૂબી, જે હંમેશા બધું જાતે કરવાવાળી હતી,
એ હવે પોતાની સંભાળ લેવાની પરવાનગી આપે છે. એ સ્વીકારે છે. આ છેલ્લા મહિનાઓમાં કદાચ શબ્દો ઓછા હોય, પણ એમની વચ્ચે એક ઊંડું જોડાણ બંધાય છે.
અને પછી રૂબીનું મૃત્યુ?
હા, એના સંઘર્ષમય જીવનનો એક શાંત ગૌરવપૂર્ણ અંત. પણ જેક માટે, જેમ આપણે કહ્યું, એ સમજણની શરૂઆત છે. એ આ છેલ્લા સમયગાળાને યાદ કરીને જ એમના પ્રેમની, એમના સંબંધની સાચી કિંમત સમજે છે.
એ સ્વીકારે છે કે એમનું જીવન ભલે સાદું હતું, પણ એ સાચું હતું.
બરાબર, સંપૂર્ણ અને સાચું.
આખી વાતમાં કાઈ ગિબન્સની લખવાની શૈલી પણ બહુ મહત્વની છે. એકદમ સરળ લાગે, પણ ઊંડી અસર કરે.
હા, એમની ભાષામાં એક ગીતાત્મક સરળતા છે. વાક્યો ટૂંકા, સીધા, પણ ધારદાર. પાત્રો જેવી ભાષા બોલે એવું જ લખ્યું છે. શોક અને ઉદાસીનો સૂર છે, પણ ક્યાંય મેલોડ્રામા નથી.
પ્રમાણિક લખાણ છે
એકદમ. અને પ્રતીકોનો ઉપયોગ પણ બહુ સરસ કર્યો છે, સૂક્ષ્મ રીતે.
જેમ કે પેલું ઘર અને સ્વચ્છતા, એ રૂબી માટે સલામતી, સ્થિરતા અને નિયંત્રણનું પ્રતીક બની જાય છે. બીજું શું?
પેલું અથાણા બનાવવાનું કે શાકભાજી સાચવવાનું કામ, એ ખાલી ઘરકામ નથી,
પણ એક વ્યવસ્થાનો પ્રયાસ છે.
હા, ભવિષ્ય માટે જોગવાઈ, મુશ્કેલ જીવનમાંથી કંઈક ટકાવી રાખવાનો, સાચવી રાખવાનો પ્રયાસ. એની આત્મનિર્ભરતા પણ દેખાડે છે. અને પેલી જમીન,
જે સાક્ષી છે બધી વાતની, એમના જીવનની, એમના સંઘર્ષની.
બરાબર.
અમુક વાક્યો તો એવા છે જે આખી નવલકથાનો સાર કહી દે. જેમ કે રૂબીનું પેલું વાક્ય, હું મારી રીતે કહું તો, મારે બસ ચોખ્ખો ફર્શ જોઈતો હતો. જો ફર્શ ચોખ્ખો હોય અને છત ટપકતી ના હોય તો મને ખબર હતી કે મારું જીવન સારું છે. કેટલી સાદી પણ કેટલી મોટી વાત.
સાચી વાત. એ ખાલી ફર્શની વાત નથી, એ સલામતી, સ્થિરતા અને ગૌરવની વાત છે એના માટે. અને બીજી બાજુ જેકનું વાક્ય, મને નવાઈ લાગે છે કે શું હું એને ક્યારે સાચે જ ઓળખતો હતો. જાણે હું એવી સ્ત્રી સાથે પરણ્યો હતો જે રોજ મારા માટે એક રહસ્ય હતી.
આ સંબંધોની વાસ્તવિકતા બતાવે છે કે આપણે બીજાને ક્યારેય પૂરેપૂરા નથી સમજી શકતા.
બરાબર. અને કદાચ આ વાક્ય એમના સંબંધનું હાર્દ છે. અમે કંઈ મેળ ખાતા લોકો નહોતા. અમે બે એકલા લોકો હતા જે એકબીજાને મળ્યા અને અમે જીવન બનાવ્યું, અને તે સારું જીવન હતું.
આ વ્યવહારિકતા અને છતાંની સાર્થકતા.
હા, અને રૂબીનું પેલું કથન પણ યાદ રાખવા જેવું છે. મેં જેક સાથે લગ્ન કર્યા કારણ કે તે દયાળુ હતો, અને દયા એવી વસ્તુ છે જેને તમે આ દુનિયામાં નજરઅંદાજ ન કરી શકો.
ખાસ કરીને રૂબી જેવા અનુભવોમાંથી પસાર થયેલી વ્યક્તિ માટે દયાનું કેટલું મહત્વ છે.
ચોક્કસ.
તો અંતે આ નવલકથા વાચક પર કેવી છાપ છોડે છે? મુખ્ય સંદેશો શું લઈને જઈએ આપણે?
એ એકદમ ઊંડી શાંત કરુણા જગાવે છે, સહાનુભૂતિનો ભાવ આવે. એ આપણને શીખવે છે કે પ્રેમ અને સદ્ગુણના આપણા ખ્યાલો કેટલા મર્યાદિત હોઈ શકે છે.
અને સ્મૃતિ, શોક, ભૂતકાળનો પ્રભાવ, આ બધું પણ કેન્દ્રમાં છે.
હા, મૌન અને સંવાદનો અભાવ હોવા છતાં ટકી રહેતા સંબંધોનું ચિત્રણ છે. અને સૌથી વધુ તો માનવ સહનશક્તિ અને સામાન્ય જીવનમાં પણ જે ગૌરવ ટકાવી રાખવાનો સંઘર્ષ છે એની ઉજવણી છે.
મને લાગે છે કે તે આપણને એ પણ શીખવે છે કે બીજાને કદાચ આપણે ક્યારેય પૂરેપૂરા સમજી નહીં શકીએ, અને એ સ્વીકારવું જરૂરી છે. સમજણ કરતાં કદાચ સ્વીકૃતિ અને સાથ વધુ મહત્વના છે.
બિલકુલ સાચી વાત. એ યાદ અપાવે છે કે મહાન વાર્તાઓ હંમેશા મોટા અવાજોમાં નથી હોતી. એ શાંત રોજિંદા જીવનના નાના સંઘર્ષો અને જીતમાં છુપાયેલી હોય છે.
અને અબોલ ક્રિયાઓ પાછળના અર્થને સમજવાની પ્રેરણા આપે છે. સારા જીવનની આપણી વ્યાખ્યા પર વિચારવા મજબૂર કરે છે.
હા,
ખરેખર આ કથા આપણને શીખવે છે કે સૌથી ગહન પ્રેમ ઘણીવાર અણધારી જગ્યાએ અને મૌનમાં ખીલી શકે છે.
અને તે શાંત સહનશક્તિ અને રોજિંદા જીવનમાં ગૌરવ જાળવવાના સંઘર્ષનું એક સુંદર અને હૃદયસ્પર્શી પ્રમાણ છે.
તે આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકતર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.